शङ्करौ वन्दे भवानि शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धः स्वान्तस्थमीश्वरम् सिद्धः स्वान्तस्थमीश्वरम् दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्यैकसाराय नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे
सामान्य रीते साहित्यना त्रण प्रकारों पाड़ी शकाय अल्पकालीन साहित्य समकालीन साहित्य सर्वकालीन साहित्य अल्पकालीन साहित्य ने कहवाय के जे अल्प समय पूरतु ज काम लागे वर्तमान पत्रों में अपने घना समाचारों वाचिए अने वाच्या पछी ते एम लागे कवे एक बाजू मूकी दीए वर्तमान पत्र ने आवती काले आ समाचारों नी आवश्यकता नथी एटलू ज नहीं परंतु आजे पण आ वाची लीधा पछी हवे બાકીનો જે સમય રહ્યો છે તે સમય દરમિયાન આની આવશ્યકતા નથી એક બાજુ મૂકી દઈએ આપણે વાંચ્યા પછી કેટલાક એવા પુસ્તકો પણ આપણને દેખાય કે જે પુસ્તકોને વાંચીએ પછી એમ લાગે કે હવે આ પુસ્તકોને વધારે વાર વાંચવા યોગ્ય નથી એક તરફ રાખી દઈએ એ અલ્પકાલીન સાહિત્ય ક્ષણજીવી સાહિત્ય જેને કહેવાય બીજું સમકાલીન સાહિત્ય આપણે જે જમાનામાં જીવતા હોઈએ તે જમાનાની અંદર તે આપણને પ્રેરણા આપે જયારે જયારે વાંચીએ ત્યારે એમ લાગે કે આમાં કાંઈક ને કાંઈક ઉત્તમ જીવનની પ્રેરણા સમાયેલી છે અને જયારે વાંચીએ ત્યારે આપણને એની અંદરથી કાંઈ ને કાંઈ નવીનતા દેખાતી રહે સમકાલીન આપણા જમાના પૂરતું આપણા જમાનાના જે પ્રશ્નો હોય તે પ્રશ્નોનું નિરાકરણ તે દ્વારા થતું હોય આ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય પછી જો જમાનો બદલાઈ જાય તો તે સાહિત્ય કામ લાગે નહીં પણ ત્રીજી પ્રકારનું સાહિત્ય એવું કહેવાય છે જેને આપણે સર્વકાલીન સાહિત્યનું નામ આપી શકીએ કે તે સાહિત્ય તો આજે પણ ઉપયોગી ભવિષ્યમાં પણ ઉપયોગી અને જ્યારે જ્યારે તે સાહિત્યને આપણે વાંચીએ અથવા વિચારીએ ત્યારે ઉત્તમ અથવા ઉદાત્ત જીવનની પ્રેરણાની સામગ્રી એમાંથી આપણને સાંપડતી ચાલે એ કદી જીર્ણ થાય નહીં એને કદી વૃદ્ધાવસ્થા આવે નહીં એને કોઈ પ્રકારના વ્યાધિની પણ અસર પહોંચે નહીં એ સાહિત્ય નિત્ય યૌવનથી સંપન્ન લાગે એટલું જ નહીં કેટલીક વાર તો એમ પણ બને કે જ્યારે જ્યારે વાંચીએ ત્યારે ત્યારે નૂતનતા એની અંદર આપણને દેખાતી રહે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતી ક્ષણે ક્ષણે નિત્યત્વ નૂતનતા એનું દર્શન એમાંથી આપણને થાય અને એને કોઈ સીમાડા ન હોય ભારત વર્ષની અંદર પણ તે સાહિત્ય પ્રજાને એટલી જ પ્રેરણા પ્રદાન કરે અને બીજે પણ ભારતની બહાર પણ જ્યાં જ્યાં સાહિત્ય રસિક જીવો હોય ત્યાં એટલી જ પ્રેરણાની સામગ્રી તેમને સાંપડે જ્યારે મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું ત્યારે અભિજ્ઞાન શાકુંતલમ મહાકવિ કાલિદાસની જે રચના હતી તેને જર્મની જે દેશ હતો ત્યાંના એક મહાકવિ ગેટે નામના થઈ ગયા તેણે વાંચ્યું અને વાંચ્યા પછી એને એટલો બધો આનંદ આવ્યો કે પુસ્તકને પોતાના માથા પર મૂકીને નાચવા માંડ્યા આટલી બધી સરસ રચના સાહિત્યની આટલી બધી સુંદર કૃતિ એમ એને લાગ્યું તો અહીંયા સીમાડાઓ ભૂસાઈ ગયા રચના ભારતમાં ભારતીય કવિએ કરેલી પહોંચી ગઈ જર્મનીમાં જર્મની ભારતથી ભૌગોલિક રીતે ઘણું દૂર અને ત્યાંના એક કવિને સ્પર્શી ગઈ ટાગોરની ગીતાંજલિ તો વિશ્વની અંદર વિખ્યાત થઈ ગઈ શરદચંદ્ર એની નવલકથાઓ અથવા તે જમાનાના તે વખતના પણ કેટલાક સાહિત્યકારો ટોલ્સ્ટોય જેવા અને ખલીલ જિબ્રાન જેવા જેમના સાહિત્યને આપણે ભારતમાં પણ વાંચીએ છીએ, આપણી ભાષાઓમાં પણ, જેમ આપણું સાહિત્ય પરદેશમાં જાય છે તેમ ત્યાંનું સાહિત્ય આ બાજુ પણ આવે છે. સાહિત્ય કોઈ દેશનું રહેતું નથી, સાહિત્ય કોઈ પ્રજાનું રહેતું નથી, સાહિત્ય કોઈ ભાષા વિશેષ પૂરતું સીમિત બનતું નથી, સાહિત્ય સર્વ પ્રજાનું થઈ જાય છે, પ્રત્યેક માનવનું થઈ જાય, પ્રત્યેક દેશનું થઈ જાય. આવું જે સાહિત્ય છે જેને સમયની મર્યાદા નથી, જેને કોઈ જાતિ કે સંપ્રદાયનું પણ બંધન નથી, જેને કોઈ સ્થળ પણ બાંધી શકે નહીં, તેને સર્વકાલીન સાહિત્યનું નામ આપવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા, રામચરિત માનસ, વાલ્મીકીનું રામાયણ, શ્રીમદ ભાગવતો, વેદ ઉપનિષદ આદિ આપણા દર્શન શાસ્ત્રોના ગ્રંથો આ બધા સર્વકાલીન સાહિત્યમાં સમાવેશ પામી શકે તેવા મહાગ્રંથો. રામચરિત માનસની એટલી બધી અસર થઈ રશિયામાંથી એક વિદ્વાન પુરુષ ભારત વર્ષની અંદર આવ્યા, દિલ્હીમાં થોડા વર્ષો સુધી વસ્યા અને રામચરિત માનસનો અભ્યાસ તેમણે પોતાની રીતે કર્યો. ભાષા બરાબર આવડતી નહોતી એટલે એના વિદ્વાનોની મદદ લીધી અને તે પછી આખાય રામચરિત માનસ ગ્રંથને તેમણે રશિયન ભાષાની અંદર ઉતાર્યો. લગભગ 20 વર્ષની મહેનત પછી રશિયન ભાષામાં તે ગ્રંથની પ્રાપ્તિ થઈ. આજે રશિયન ભાષામાં પણ તે ગ્રંથ વાંચી શકાય એવી શક્યતા ઉભી થઈ. અંગ્રેજીમાં પણ કેટલાય ગ્રંથોના પ્રકાશનો થાય, જુદી જુદી ભાષાઓની અંદર તે ગ્રંથો પ્રકાશ પામે છે. તો સર્વકાલીન સાહિત્યની કૃતિ. હમણાં અમે દક્ષિણ આફ્રિકાના પ્રવચન પ્રવાસે જે ગયા તો ત્યાં પણ અમે જોયું કે ત્યાં કેટલાય વર્ષોથી, એટલે લગભગ 40-એક વર્ષોથી રામાયણ પ્રચાર મંડળ ચાલે છે. નવાઈ લાગી અમને, રામાયણ પ્રચાર મંડળ. અને એ મંડળના કાર્યકર્તાઓ તરીકે કેવળ ભારતીય જે પ્રજા અહીંથી ગયેલી તેના જ પ્રતિનિધિઓ નહીં, પરંતુ ત્યાંની જે ગોરી પ્રજા તેના પ્રતિનિધિઓ હતા. અને તેમણે અમને આમંત્રણ આપ્યું તો અમને આશ્ચર્ય થયું, રામાયણ ઉપર બોલવા માટે આમંત્રણ, કથા કરવા માટે આમંત્રણ નહીં. કથા જુદી રીતે થાય છે, પ્રવચન બીજી રીતે થાય છે. કથામાં 6 કલાક 7 કલાક ચાલે, પ્રવચનમાં 1.5 કલાક 1 કલાક 1.5 કલાક હોય. કથામાં ઇતિહાસને જરાક એક બાજુ રાખીને આડાવળા જવાય, પ્રવચનમાં ઇતિહાસને વફાદાર રહીને જ ડ્રાઇવિંગ થાય, વાણીને વહાવી શકાય. કેટલીક મર્યાદાઓ કથાની, કેટલીક મર્યાદાઓ પ્રવચનની હોય છે. પ્રવચનમાં અભ્યાસ રજૂ કરવાનો હોય કેટલીક વાર, કથામાં મનોરંજનને મહત્વ આપીને માણસ જનરંજન માટે વિચારોને વ્યક્ત કરતો હોય, બંનેની આવશ્યકતા સમાજમાં હોય છે. પ્રવચન માટે એમણે આમંત્રણ આપ્યું તો અમને બહુ નવાઈ લાગી. રામાયણ ઉપર 4 દિવસના પ્રવચનો કરવાના છે અને તે રામચરિત માનસ ઉપર જ નહીં પરંતુ વાલ્મીકી રામાયણ ઉપર પણ પ્રવચનો આપવાના અને તે અંગ્રેજી ભાષામાં આપવાના. કારણ કે આપણા દેશના જે ભાઈઓ ત્યાં ગયા એમાંના ગુજરાતી ભાઈઓ જ ગુજરાતી તો સમજે છે, એ સિવાયના જે ભાઈઓ છે બિહારથી ગયેલા, પંજાબથી ગયેલા, તે તો ગુજરાતી જાણતા નથી, તે હિન્દી પણ પૂરું જાણતા નથી. તો ત્યાંની જે પ્રજા છે, આફ્રિકન પ્રજા અને જે ગોરી પ્રજા, તે તો અંગ્રેજી સિવાય કોઈ ભાષા સમજે જ નહીં. તો આપણે જો અંગ્રેજી ભાષા પણ સારી રીતે સમજીએ અને આપણા વિચારોની અભિવ્યક્તિ તે ભાષામાં પણ કરી શકીએ તો આપણી સંસ્કૃતિના સંદેશાને આપણે તે પ્રજા સુધી પહોંચાડી શકીએ, નહીં તો કેવળ આપણી જ પ્રજામાં વાતો કરીને પાછા આવી શકીએ. જોકે આપણી પ્રજાને પણ ઘણી આવશ્યકતા હોય છે જે આપણા ધર્મની સંસ્કૃતિના સંદેશાઓથી દૂર થયેલી દેખાય, પણ ત્યાંની પ્રજાને પણ આવશ્યકતા હોય છે. તો અમે ગયા અને 4 પ્રવચનો અમે આપ્યા અને ત્યાં અમે જોયું કે એક મહાન પંડિત પુરુષ રામાયણ ઉપર, જેનો ઘણો મોટો અભ્યાસ હતો, તે ત્યાં હાજર હતા સ્વાગતાધ્યક્ષ તરીકે અને તેની વિદવત્તા ઘણી પ્રગલ્ભ હતી. એનું કાર્ય જ આ કે રામાયણ ઉપર સંશોધન કરે. રામાયણના જેટલા પણ ગ્રંથો ભારતીય ભાષામાં અથવા બીજી ભાષાઓમાં ઉપલબ્ધ હોય તે ગ્રંથોને વાંચે વિચારે અને તેને સારી રીતે સમજે, તેનું દોહન કરે અને પોતે તેના ઉપર પ્રવચનો પણ કરે. આવા એક પુરુષ ત્યાં અમે જોયા તો અમને ઘણો આનંદ થયો કે દૂર રહીને પણ ગીતા અને રામાયણ જેવા ગ્રંથો કેવી રીતે પ્રજાની જાગૃતિનું કાર્ય કરે છે. અને ભારતવર્ષની અંદર ઉત્પન્ન થયા પછી આ ગ્રંથો ભારતવર્ષની સીમાઓને ઉલ્લંઘીને અતિક્રમીને કેવી રીતે દૂરના દેશોમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે. રામચરિતમાનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો, યોગ દર્શન, વેદાંત, આ બધા ગ્રંથો એવા છે જે સર્વકાલીન સાહિત્યના ગ્રંથો અને તેમને કોઈ પણ પ્રકારના સ્થાનની અથવા તો દેશની મર્યાદાઓ સતાવતી નથી. એટલે તો રામચરિતમાનસ ગ્રંથની રચના વર્ષો પહેલા થઈ, મધ્યકાળમાં થઈ અને છતાં આજે તેનું અધ્યયન થાય છે. વાલ્મીકિ રામાયણની રચના તો વળી ઘણી પુરાણી છે, શ્રીમદ ભગવદ્ ગીતાની રચના પણ પ્રાચીન છે અને તે છતાં પણ આજે તે ગ્રંથોનું અધ્યયન અથવા અધ્યાપન, ચિંતન અથવા તો મનનને પરિશીલન માનવો કરે છે, જેમને જેમને અભિરૂચિ છે તે કરે છે. તો આ જે રામચરિતમાનસ ગ્રંથની રચના છે તે રચના કોઈ સાહિત્યકારની રચના નથી. કેટલીક રચનાઓ સાહિત્યકારની હોય છે, જે જન્મજાત સાહિત્યકાર હોય, સાહિત્યમાં રસ હોય, તે સાહિત્યના રસથી પ્રેરાઈને રચના કરે તેવી રચના નથી. જોકે તુલસીદાસજી સાહિત્યકાર હતા, તેમણે કાવ્યો લખ્યા છે, વિવેક વિનય પત્રિકાદી તેમના કાવ્ય સંગ્રહો છે, રામચરિતમાનસ પણ કવિતામાં છે, છતાં સાહિત્યકાર તરીકે તુલસીદાસજી આ રચના કરતા નથી. તુલસીદાસજી જે રચના કરે છે રામચરિતમાનસની તે તો એક રામ ભક્ત તરીકે કરે છે. ભક્ત જ્યારે રચના કરે છે ત્યારે એની પાછળ ભક્તિનું પીઠબળ હોય. સાહિત્યકાર જ્યારે રચના કરે ત્યારે કેટલીક વાર ભક્તિનું પીઠબળ ના પણ હોય, કલ્પનાનું પીઠબળ હોય, વિચારનું જ પીઠબળ હોય, અનુભૂતિનું પીઠબળ એટલું ના પણ હોય, સાહિત્યકારની અંદર તેવું હોય. તુલસીદાસજી રામચરિતમાનસની રચના રામભક્ત તરીકે કરે છે એટલું જ નહીં, પણ ભગવાન રામના કૃપા પાત્ર ભક્ત તરીકે કરે છે, જેમણે શ્રી રામના દર્શન કર્યા અને રામના દર્શન કર્યા પછીથી એમને એમ લાગ્યું કે હવે આ સંદેશ મારે પ્રજાને પહોંચાડવો જોઈએ કે જેથી માનવ પોતાના જીવનની અંદર શાંતિને અનુભવી શકે. એટલે પોતાના જીવનનો ઉત્તરાર્ધ જ્યારે હતો, એટલે 80 વર્ષની અવસ્થા જ્યારે તુલસીદાસજી મહારાજની થઈ ગઈ, તે પછીથી તેમણે આ રામચરિતમાનસ ગ્રંથની રચના કરવાનો આરંભ કર્યો. માણસો 80 વર્ષે તો કેટલીક વાર નિવૃત્ત થવાના સ્વપ્ના સેવતા હોય કે હવે આપણે કામના રહ્યા નથી, હવે તો આપણે ક્યાંક એકાંત સ્થાનમાં અથવા ઘરમાં બેસી જઈએ, મરણની જ પ્રતીક્ષા કરી. 80 વર્ષ પછીથી માનવ કેટલું કાર્ય કરી શકે બીજાને માટે, એ રામચરિતમાનસને જોવાથી આપણને સમજાય છે કે 80 વર્ષ પછી પણ માનવ જો એની અભિલાષા હોય તો સમાજને કોઈ અસાધારણ પ્રદાન કરી શકે, મહામૂલ્યવાન પ્રદાન કરી શકે. 80 વર્ષ પછી પણ માનવ સમાજોપયોગી કાર્ય કરી શકે. એટલી મોટી ઉંમરે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે પોતાની સ્વાનુભૂતિના આધાર પર આ ગ્રંથની રચના કરી અને એ ગ્રંથની રચનાની પાછળ એક પ્રમુખ ઉદ્દેશ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજનો માનવોને શાંતિનો માર્ગ બતાવવાનો હતો. એનું જે પ્રેરક પરિબળ હતું જેને લીધે તુલસીદાસજીને પ્રેરણા પ્રાપ્ત થઈ આ ગ્રંથ રચનાની, તે પ્રેરક પરિબળ તો રામ પ્રત્યેના અપાર પ્રેમનું હતું, પરંતુ એનો જે ઉદ્દેશ, એનું પ્રયોજન હતું તે બીજાને શાંતિનો રાહ બતાવવાનું હતું. કારણ કે એમને જોયું કે પ્રજા અશાંતિમાં પીડાય છે, પ્રજા બંધનગ્રસ્ત છે, ક્લેશથી સપડાયેલી છે, પ્રજા મોટો વર્ગ જે માનવોનો તે સુખ અને શાંતિની કામના કરે છે, તો સુખ અને શાંતિ કેવી રીતે માનવને પ્રાપ્ત થાય આ એક સમસ્યા છે. પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધીની આ સમસ્યા કેવલ ભારતમાં જ છે તેમ નહીં, પણ ભારતની બહારની પ્રજાની અંદર પણ છે. તો આપણે આ જે વસ્તુ છે રામ ગ્રંથ, રામનું જીવન અથવા રામચરિત્ર, એ રામચરિત્ર ને એવી રીતે રજૂ કરવું જોઈએ કે પ્રજાને શાંતિ નો માર્ગ દેખાય, શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તેનો તેને ખ્યાલ આવે. માનવ ભારતમાં હોય કે ભારતની બહાર હોય તો પણ એના જીવનની આ એક મોટી સમસ્યા છે. ભારતની બહારના પણ માનવો એમ માને છે કે ભારતીય સંસ્કૃતિ પાસે એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ દ્વારા આપણે શાંતિને અનુભવી શકીએ અથવા શાંતિના માર્ગને જાણી અથવા પામી શકીએ. હમણાં અમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે ત્યાં ડર્બન નામનું ઘણું મોટું શહેર છે. મેં ડર્બન નામના શહેરમાં કેટલાક સમય સુધી આરંભમાં અમારે રહેવાનું થયું તો તે વખતે અમને ડર્બન શહેરની બહુ મોટી યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીએ આમંત્રણ આપ્યું પ્રવચન કરવાને માટે. પ્રોફેસરોની આગળ એક પ્રવચન અને એક પ્રવચન ત્યાંના વિદ્યાર્થી વર્ગની આગળ, એક દિવસમાં બે પ્રવચનો કરવાનું આમંત્રણ આપ્યું. તો અમારું પ્રવચન વિદ્યાર્થીઓની આગળ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે અમને સમજાયું કે એ પ્રવચન સાંભળવા માટે યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો પણ આવ્યા હતા, કેટલાક આફ્રિકન પ્રોફેસરો, કેટલાક ગોરા પ્રોફેસરો અને કેટલાક આપણા ભારતીય પ્રોફેસરો, ત્રણેય પ્રકારના પ્રોફેસરો ત્યાં વિદ્યાર્થીઓની સાથે આવીને બેઠા હતા. તો જ્યારે પ્રવચનની પરિસમાપ્તિ થઈ ત્યારે જેમણે આ પ્રવચનની યોજના કરેલી તેમણે અમારો પરિચય ત્યાંના પ્રોફેસરોની સાથે કરાવ્યો. તો એક પ્રોફેસર હતા ગોરા પ્રોફેસર, એ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ હતા, જેને આપણે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કહીએ સંસ્કૃત વિભાગ, અને ભારતીય તત્વજ્ઞાનનો આખો વિભાગ તેના અધ્યક્ષ તરીકે એક ગોરા પ્રોફેસર કામ કરતા હતા, અને એના હાથ નીચે આફ્રિકન અને બીજા પ્રોફેસરો પણ હતા. તો મને બહુ રસ પડ્યો. એ પ્રોફેસરને મેં પૂછ્યું કે તમને આ સંસ્કૃત ભાષામાં આટલો બધો રસ કેવી રીતે પડે, તમે તો ગોરા છો, ભારતના નથી અને સંસ્કૃત તમારી માતૃભાષા નથી, છતાં પણ તમે સંસ્કૃત ભાષાના પ્રોફેસર અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરો છો, એનું કઈ કારણ ખરું? તો એમણે મને કહ્યું કે અમે ભારતને ચાહીએ છીએ એટલા માટે અમે સંસ્કૃત ભાષાને પણ ચાહીએ છીએ. તો ભારતને ચાહો એટલે સંસ્કૃત ભાષાને ચાહવી જ જોઈએ એવું થોડું? અમારા દેશમાં તો ઘણા અમારા દેશને ચાહે પણ સંસ્કૃત જાણતા નથી, જાણવાની ઈચ્છા રાખતા નથી. તો કે ના, અમે એવી રીતે માનતા નથી. અમે એમ સમજીએ છીએ કે માનવ જાતિને જો શાંતિના સંદેશાને સાંભળવાની ઈચ્છા હોય તો તે શાંતિનો સંદેશો ભારતીય સંસ્કૃતિ જ આપી શકે, અને ભારતીય સંસ્કૃતિના જે પ્રાચીન ગ્રંથો છે એ ગ્રંથો બધા જ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલા છે. એટલા માટે જો ભારતીય સંસ્કૃતિને સાનુભૂતિપૂર્વક સુપારૂપે સમજવી હોય તો એને સુચારૂ રૂપે સમજવાને માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે, અનિવાર્ય રૂપે આવશ્યક છે. એટલે અમે અમારી યુનિવર્સિટીમાં સંસ્કૃતનો વિષય ફરજિયાત રાખેલો છે, અને તે વિભાગમાં મને રૂચિ છે, અમારા વિદ્યાર્થીઓને પણ રૂચિ છે. તો મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથો તમારી યુનિવર્સિટીમાં વધારે ભાગે શીખવો, કયા ગ્રંથોને મહત્વ આપો છો? તેમણે કહ્યું કે અમે ભાષાને તો મહત્વ આપીએ, સાહિત્યને મહત્વ આપીએ, અને સંસ્કૃત ભાષાના જે મોટા મોટા વિદ્વાનો, કવિઓ અથવા લેખકો છે તેમના ગ્રંથો અમારી કોલેજમાં શીખવીએ છીએ, પરંતુ અમે સૌથી વધારે મહત્વ તો વ્યાકરણને આપીએ છીએ. ને કોઈ પણ ભાષાને જો સારી રીતે સમજવી હોય તો તેનું વ્યાકરણ સારી રીતે સમજવું જોઈએ, એટલે અમે અમારી કોલેજમાં જે વ્યાકરણનો ગ્રંથ છે સંસ્કૃતનો, મહર્ષિ પાણિનીએ રચેલો લઘુ સિદ્ધાંત કૌમુદી ગ્રંથ, તેનું અધ્યયન ફરજિયાત રાખેલું છે, અને અમારા વિદ્યાર્થીઓને તે અમે શીખવીએ. તો મને બહુ જ નવાઈ લાગી, કારણ કે ભારત વર્ષમાં તો પાણિનીનો લઘુ સિદ્ધાંત કૌમુદી ગ્રંથ સંસ્કૃત પાઠશાળાઓમાં કેટલેક ઠેકાણે શીખવાય છે, કેવળ સંસ્કૃત પાઠશાળાઓમાં, બાકી કોલેજોમાં તો શીખવાતો જ નથી. અને ત્યાં યુનિવર્સિટીમાં ગ્રંથ શીખવવામાં આવતો હતો, અને એના અધ્યક્ષ તરીકે ગોરા પ્રોફેસર કાર્ય કરતા હતા, ઘણી મોટી વાત હતી. તો કે અમે ભારતીય સંસ્કૃતિને સારી રીતે સમજી શકીએ છીએ. આ સંસ્કૃતિના બે મહાન ગ્રંથો, જેવી રીતે માનવની બે આંખ હોય એવી રીતે બે મહાન ગ્રંથો છે, એક તો શ્રીમદ ભગવદ્ ગીતા છે અને બીજો રામાયણ ગ્રંથ. જો આપણે ત્રણ મહાન ગ્રંથો તરીકે રજૂઆત કરવી હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત અને રામાયણ ત્રણ ગ્રંથોની રજૂઆત કરી શકીએ. બે ગ્રંથોની રજૂઆત કરવી હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત અથવા શ્રીમદ ભગવદ્ ગીતા ને રામાયણની રજૂઆત કરી શકીએ. આ બે ગ્રંથો આપણી સંસ્કૃતિને રજૂ કરે છે. આપણી સંસ્કૃતિના જે મહત્વના સંદેશાઓ તે સંદેશાઓ આ ગ્રંથોમાં સમાયેલા છે. અને માનવની જે સર્વકાલીન સમસ્યા છે, અલ્પકાલીન નહીં, સમકાલીન પણ નહીં, પણ સર્વકાલીન સમસ્યા અને સર્વદેશીય સમસ્યા છે, માનવ માત્રની સમસ્યા કે શાંતિ કેવી રીતે મળે, વિશ્રામ કેવી રીતે મળે, મન વિશ્રામનો અનુભવ કેવી રીતે કરે, એ સમસ્યાઓના ઉત્તરો આ ગ્રંથોની અંદર પૂરા પાડવામાં આવેલા છે. એ દ્રષ્ટિએ જોતા તે ગ્રંથોનું ઘણું મહત્વ છે. એટલે તુલસીદાસજી મહારાજ આરંભમાં જ કહે છે, રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ ઈચ્છું છું લેવા લાવા, ઈચ્છું છું લેવા લાવા, ઈચ્છું છું લેવા લાવા, ઈચ્છું છું લે રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મારે ગા. રામ ગુણ ગાવાની મારી ઈચ્છા છે. કારણ કે તુલસીદાસજી સમજે છે કે જ્યાં સુધી માનવ રામ ગુણ નહીં ગાય ત્યાં સુધી શાંતિ નહીં મેળવી શકે. માનવ કામની પાછળ પડશે, કામનાઓની પાછળ, વાસનાઓની પાછળ, લાલસાઓની પાછળ, અનેક પ્રકારની તૃષ્ણાઓના તાંડવ નૃત્યો માનવના જીવનમાં ચિરકાળ પર્યંત થતા હશે ત્યાં સુધી એ શાંતિને નહીં અનુભવી શકે. જે શાંતિને વિશ્રાંતિનો અનુભવ કરવાની માનવ માત્રની ઈચ્છા છે, તે શાંતિને વિશ્રાંતિ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે રામ ગુણ ગાશે અથવા રામ પ્રત્યે અભિમુખ બનશે. અને આપણે જોઈએ રામાયણ શબ્દ દ્વારા જ સમજાય. રામાયણનો શું ભાવ છે? રામાયણ, રામાયણની તો આખી કથા છે, પરંતુ રામાયણ શબ્દ જે છે એની અંદર મોટી વ્યંજના પડેલી છે. આપણે ત્યાં વાતાયન શબ્દ છે, વાતાયન, વાત એટલે વાયુ, પવન, એને આવવાનું જે સાધન, આવવાનો જે માર્ગ, આવવાનું જે માધ્યમ, તેને આપણે વાતાયન કહીએ. બારી, બારણું વગેરે, વેન્ટિલેશન અથવા વિન્ડો, વાતાયન. કામાયન, કામને આવવાનું જે સાધન છે એ કામાયન. આવી રીતે સંસ્કૃતની અંદર શબ્દો બને છે. એવી રીતે રામાયણ, રામ અને અયન, રામને આવવાનો રસ્તો, રામને આવવાનું સાધન, રામના આગમનને માટેનું માધ્યમ. રામાયણ આપણને સૂચવે છે કે તમારા જીવનને જો શાંતિથી સંપન્ન કરવું હોય તો પછી તે જીવનમાં શ્રી રામની પધરામણી થવા દો, તે જીવનને કામાયન નહીં પણ રામાયણ કરી દો. રામનું આગમન, રામની પ્રતિષ્ઠા, રામનો પ્રવેશ તે જીવનની અંદર થાય, આ જીવનને રામાયણ કહેવામાં આવે છે. અને રામ શું છે તે પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે રામ કેવલ અયોધ્યાના દશરથના પુત્ર જ નથી, પણ રામ તો ચરાચર જગતની અંદર જે ચૈતન્ય છવાયેલું છે, વ્યાપક છે, તે ચૈતન્યનું નામ જ રામ છે. જેનો આધાર ઋષિ મુનિઓ લે, જેનું ધ્યાન ધરે, જેનું સ્મરણ મનન કરે અને પોતાના જીવનમાં શાંતિ પામવાને માટે પરમાત્માને પોતાના હૃદયની અંદર ધારણ કરે, એ જે પરમાત્માની પરાત પર ચેતના છે તે જ રામ રૂપે શાસ્ત્રોની અંદર કહેવાયેલી છે. રમંતે યસ્મિન રામ, રમંતે યસ્મિન યોગિનઃ સ રામઃ, જેમાં યોગીઓ રમે છે તે રામ છે, તેને જ રામ કહેવાય. અને જે સર્વના હૃદયની અંદર, રોમ રોમની અંદર, જળ ચેતનાત્મક સમસ્ત જગતની અંદર રમે છે, પોતાની લીલા કે ક્રીડા કરે છે, એ જે પરમાત્માની પરાત પર સત્તા છે તે રામ છે. અને તે જ પરમાત્માની પરાત પર સત્તા દશરથને ત્યાં રામ રૂપે પ્રાદુર્ભાવ પામી, અને તે જ સત્તા કૌશના કારાગારમાં શ્રીકૃષ્ણ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામી, એમાં કઈ ફેર નથી. પણ સત્તા તો મૂળ સમસ્ત સંસારનું જે શાસન કરે, સંચાલન કરે, અને સમસ્ત સંસારનું જે પોષણ કરે, સમસ્ત સંસાર જેની અંદર વિલીન બની જાય, તે પરમાત્માની પરમ સત્તા છે. અને તે પરમાત્માની પરમ સત્તા રામ वेदों नी अंदर जेनु वर्णन करता कहवा मां आयु के जेमा बधाज जीवो जेमाथी बधाज जीवो प्रादुर्भाव पामे छे अने प्रादुर्भाव पाम्या पछी पोषण प्राप्त करे छे अने पोषण पाम्या पछी थी विलीन थई जाय छे जीवो जेनी अंदर ते ब्रह्म तत्व पर ब्रह्म तत्व परमात्म तत्व छे तेज श्री राम छे तो आज ये परमात्म तत्व छे यतो वा इमानी भूतानी जायन्ते येन जातानी जीवन्ति यत प्रयन्ति अभिसंविशन्ति तद विजिज्ञासस्व तद ब्रह्मेति व्यजानात वेदों कहे छे कि आ ब्रह्म छे तेने ओळखो तो आज ये परमात्मा छे तेज श्री राम छे अने रामायण नी अंदर आवा परमात्मा नुं ज वर्णन तुलसीदास जी महाराजे कर्युं अने तेमणे ज्यारे पोते अवतार धारण कर्यो तो अवतार धारण करीने श्रीशी लीलाओ करी ते लीलाओनु वर्णन अथवा विवरण पण रामचरित मानस ग्रंथनी अंदर तुलसीदासजी महाराजे कर्युं। महर्षि वाल्मीकिए पोताना वाल्मीकि रामायणनी अंदर श्री रामने आदर्श पुरुष तरीके आरंभमां वर्णव्या अने पछीथी तेमणे पण परमात्माना प्रतिनिधि तरीके परमात्माना प्रतीक तरीके अथवा परमात्मा पोते छे ते रीते श्री रामनु वर्णन कर्युं। પણ બંને મહાપુરુષો વાત તો એક જ કહેવા માંગે છે કે માનવે જો જીવનમાં શાંતિને પ્રાપ્ત કરવી હોય તો સમસ્ત જીવનને રામાયણ કરવું પડશે, કામાયણ નહીં પણ રામાયણ, રામનો પ્રવેશ થઈ જાય જીવનની અંદર। અત્યારે જે કામનાઓને લાલસાઓ જીવનની અંદર પોતાની રાસલીલાઓ રમી રહી છે તેને બદલે હવે શ્રી રામની પરમાત્માની પ્રતિષ્ઠા થઈ જાય जीवन नी अंदर तो मानव जे शांति चाहे छे जे विश्राम नी तेनी इच्छा छे ते शांति ने विश्रांति ने पामी सके। केवल विद्या थी केवल शास्त्रों ना अध्ययन थी केवल धन थी केवल संपत्ति थी केवल विज्ञान ना अन्वेषणों थी पण शांति नी प्राप्ति थई सकती नथी। आजे विज्ञान तो घणु आगळ वधतु चाले छे, अपना देश नी अंदर जेटलु विज्ञान आगळ वधे छे तेना करता पण बीजा देशों नी अंदर अमेरिका रशिया नी अंदर इंग्लेंड जेवा देशों नी अंदर फ्रांस जापान जेवा देशों नी अंदर विज्ञान घणु आगळ चाले छे अने छता पण त्यां रहेनारा मानवो ने संपूर्ण शांति नो अनुभव थतो नथी। धन पुष्कळ प्रमाण मां छे, यौवन छे, सौंदर्य छे, सुखोपभोगना साधनो छे, सामग्रीओ छे, छता पण मनुष्यनो अंतरात्मा अतृप्त छे, असंतुष्ट छे अने हमेशा मानव पूछे छे કે અમારા જીવનમાં એવું શું ખૂટે છે જે દ્વારા અમને શાંતિની પ્રાપ્તિ થતી નથી, આટલું બધું હોવા છતાં પણ અમે જીવનનો સંપૂર્ણ સંતોષ અનુભવી શકતા નથી, કાંઈક ને કાંઈક અતૃપ્તિ અમારા જીવનની અંદર રહેતી જ હોય છે, એવી કઈ વસ્તુ છે? આપણા શાસ્ત્રો અને આપણા સત્પુરુષો પ્રાચીન કાળથી માંડીને અદ્યતન કાળ પર્યંત તેનો પ્રત્યુત્તર પૂરો પાડતા કહે છે કે જીવનની અંદર રામ ખૂટે છે, જીવનની અંદર શ્યામ ખૂટે છે, જીવનની અંદર પરમાત્મા અથવા આત્માની પ્રીતિ ખૂટે છે, તેની અભિમુખતા ખૂટે છે। આ વસ્તુ પણ જો સાથે સાથે આવી જાય તો શરીરમાં જેમ પ્રાણ આવી જાય તેમ જીવનની અંદર આત્માનો પ્રવેશ થઈ જાય અને જે માનવ શાંતિનો અનુભવ નથી કરતો તે માનવ શાંતિનો અનુભવ કરી શકે, એ માનવ પોતાના જીવનની અંદર વિશ્રાંતિનો અનુભવ કરી શકે। તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના આધાર પર પોતાની અનુભૂતિના આધાર પર આ વાત કરે છે કે આ રામાયણ ગ્રંથની રચના તો મારી પહેલા પણ કરવામાં આવી હતી, કવિ કુલગુરુ મહર્ષિ વાલ્મીકીએ કરી હતી આ રચનાને, મેં પણ આ રચનાને કરી, પ્રથમથી કાંઈ આ રામાયણ ગ્રંથની રચના સંસારમાં મેં જ કરી તેમ નથી, પણ આ ગ્રંથની રચના કરતા કરતાને કર્યા પછી તુલસીદાસજી લખે છે મને વિશ્રાંતિની પ્રાપ્તિ થઈ છે, શાંતિની અનુભૂતિ થઈ છે, તો તમે પણ પ્રયોગ કરી જુઓ, તમે પણ પરમાત્મા તરફ અભિમુખ બની જુઓ, તમે પણ રામકથાના સરોવરમાં સ્નાન કરો, તમને પણ શાંતિ મળે છે કે કેમ જોઈ લો, શાંતિ તમને મળશે। જે જે જીવોએ પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કર્યો છે, જે જે જીવો પરમાત્મા પ્રત્યે અભિમુખ બન્યા છે, જે જે જીવોએ પરમાત્મા પ્રત્યે અભિમુખ બનીને પોતાના જીવનના બારી બારણાને ઉઘાડી દીધા છે શ્રી પરમાત્માના રામના અથવા કૃષ્ણના પ્રવેશને માટે, તે જીવો પોતાના જીવનની અંદર શાંતિને અનુભવી ચૂક્યા છે, તમે પણ શાંતિને અનુભવી શકશો, કારણ કે શાંતિનો માર્ગ તો રાજમાર્ગ છે અને સૌને માટે ઉઘાડો છે, તમે તેનું શરણ લો, તમને પણ શાંતિની અનુભૂતિ થશે. પોતાની અનુભૂતિ દ્વારા સંત શિરોમણી તુલસીદાસજી મહારાજને જે પ્રતીતિ થઈ છે, વિશ્વાસ થયો છે, તે વિશ્વાસનો રણકો રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ સંભળાવે છે. પામ્યો નકો ગતિ પતિત પાવન. આ પતિત પાવન પ્રભુનું શરણ લઈને કોણ સદગતિ પામ્યું નથી? તુલસીદાસજી કહે છે, જુઓ રામ, ભગવાન રામ પરમાત્મા કેવા કૃપાલુ છે. સુંદર સુજાણ કૃપા નિધાન, અનાથના પ્રેમી ખરે, નિષ્કામ હિત કરનાર મુક્તિ રામ વિણકો ના ધરે. રામ સિવાય અશાંતિમાંથી મુક્તિ, પરમાત્મા સિવાય અશાંતિમાંથી મુક્તિ માનવને કોઈ પણ આપી શકે એમ નથી. પરદેશમાં અમે જઈએ છીએ તો ઘણીવાર માણસો પૂછે, આ દેશમાં પણ ઘણીવાર પૂછે, યોગેશ્વરજી તમે બહાર નીકળતા નથી, તમે કઈ ફરવા જતા નથી, તમને કઈ જોવાની ઈચ્છા થતી નથી, તમને કોઈની સાથે મળવાની ઈચ્છા થતી નથી, તમને સમય કેવી રીતે પસાર કરવાનું ગમે છે? એક જ ઠેકાણે રહો છો, કેવી રીતે સમય પસાર કરો છો? કંટાળો નથી આવતો? થાક નથી લાગતો? અમે કહીએ છીએ બિલકુલ નહીં, બહુ જ આનંદ આવે છે, બહુ જ શાંતિ લાગે છે. કારણ કે અમારે શાંતિને આનંદને બહારથી શોધવાનો નથી, અંદરથી જ શાંતિને આનંદનો અનુભવ અમને થઈ રહ્યો છે, એટલે અમારે કઈ જોવા કરવાની ઈચ્છાઓ થતી જ નથી. પરદેશમાં જઈએ ત્યારે પણ માણસો પૂછે કે તમે અમારા દેશને જોવા માટે આવ્યા હશો? અમે કહે છે બિલકુલ નહીં. દેશને જોવાની અભિલાષા અમારી અંદર નથી, કારણ કે દેશ પ્રદેશો તો ઘણા મોટા છે, જોવા જઈએ તો કેટલીય જિંદગીઓ પૂરી થઈ જાય, અને જોયા પછી પણ એક વાર જેને જોવાના છે તેને જો આપણે જોઈ લઈએ, પરમાત્માને, દેવોના દેવને, તો પછી બીજું કઈ જોવાનું શેષ રહેતું નથી. એટલે અમને જોવાની ઈચ્છાઓ થતી જ નથી, અમને સાંભળવાની પણ ઈચ્છાઓ થતી નથી, અમને ફરવાની પણ ઈચ્છાઓ થતી નથી, કઈ જ નહીં, શાંતિ છે. તો માણસો પૂછે છે કે શાંતિ છે તમને? અમે કે શાંતિ છે એટલું જ નહીં, સંપૂર્ણ શાંતિ છે, સદાની શાંતિ છે. શાંતિની આગળ થોડું લગાડી દો તો તેમને બહુ નવાઈ લાગે છે કે અમારી પાસે તો રંગીન ટેલિવિઝનો, અમારી પાસે તો એક કરતા વધારે મોટરો, અમારી સાથે તો બધી જાતના સૌંદર્યના સાધન પ્રસાધનો, અને ભોગ ભોગવવા માટેની ઇન્દ્રિયોને શરીરોની સંપત્તિઓ, છતાં અમને આ શાંતિ નથી. ડિક્શનરીમાં શાંતિનો અનુભવ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, અમે ડિક્શનરીમાં વાંચીએ છીએ વિચારીએ છીએ, પણ શાંતિ અનુભવાતી નથી. કોઈક વાર શાંતિ અનુભવાય છે થોડો વખત, અને એમ લાગે કે હવે તો આપણા જીવનમાં શાંતિ આવી ગઈ, પણ થોડા વખત પછી તે શાંતિ ક્યાં ચાલી જાય છે કાંઈ જ ખબર પડતી નથી, અને વળી પાછું જીવન અશાંત બની જાય છે. તો તમને સદાને માટે શાંતિનો અનુભવ થાય? અમે કહીએ અમને તો સદાને માટે શાંતિ, સંપૂર્ણ શાંતિનો અનુભવ થાય, હિમાલયમાં પણ થાય, હોલીવુડમાં પણ થાય, એવરેસ્ટમાં પણ થાય, અમેરિકામાં પણ થાય, સવારે પણ હોય, બપોરે પણ હોય, સાંજના પણ હોય, રાતે પણ હોય. એ લોકો પૂછે કે તમે મૂળમાં ખરેખર ક્યારે હો? અમે કે અમે મૂળમાં 24 કલાક હોઈએ, કારણ કે અમારે મૂળ બહારથી શોધવાનો જ નહીં, અમારો મૂળ તો અંદરથી હોય, કારણ કે મૂળમાં અમે ચાલ્યા ગયા ને, જીવનના મૂળમાં જે પરમાત્માની પરાત્પર ચેતના છે ત્યાં સુધી અમે ચાલ્યા ગયા. તો જે મૂળમાં ચાલ્યો જાય છે એનો મૂળ કાયમ ને માટે રહે છે, પણ જે મૂળમાં જતો નથી, ઉપર ઉપરથી ડાળી પાખડામાં રમે છે, એને મૂળ પેદા કરવાને માટે કોઈ વાર સિગરેટ પીવી પડે, કોઈ વાર દારૂ પીવો પડે, કોઈ વાર જરા બિસ્કીટ ખાવા પડે, કોઈ વાર ચિત્ર જોવું પડે, કોઈ વાર કોઈની સાથે વાતો કરવી પડે, એનો મૂળ કોઈક વાર આવે અને અઠવાડિયું ના પણ આવે, આવું બધું ચાલ્યા કરે. જ્યાં સુધી માણસ બહારથી રસને શોધે છે, બહારથી આનંદની ખોજ કરે છે, મૂળની તલાશ કરે છે, ત્યાં સુધી તે માણસ ઉદાર જ જીવન જીવે. અંદરથી જ્યાં મૂળ પ્રાપ્ત થાય ત્યારે પછી આનંદ આનંદ મૂળ મૂળ. તો કે ઘણી આશ્ચર્યકારક વાત છે આ, તો અમારે આની જ ઈચ્છા છે, આની જ અમે શોધ કરી રહ્યા છીએ કે જીવનમાં અમને શાંતિ સાંપડે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ આ જ વસ્તુનું પ્રતિપાદન પોતાની રીતે કરતા કહે છે કે જુઓ, આ નિષ્કામ હિત કરનારા રામ, તેમના સિવાય કોણ શાંતિ આપે? માનવ જયારે તેમનું શરણ લે છે પોતાના દિલના બારી બારણાને શ્રી રામની પરમાત્માની દિશામાં ખુલ્લા કરી દે છે ત્યારે એમના અનુગ્રહનો જે પવન આવે છે એ પવનને અનુભવીને માનવ શાંતિના સરોવરમાં સ્નાન કરે છે. પોતાનું ઉદાહરણ આપે છે તુલસીદાસજી, જેની કૃપાના લેશથી, જેની કૃપાના લેશથી, જેની કૃપાથી, એમ તુલસીદાસજી નથી લખતા, જેની કૃપાના લેશથી. કૃપાનો તો સિંધુ છે, એના એકાદ બિંદુથી જ આ મતિમંદ તુલસીદાસ હતો. મતિમંદ જેની બુદ્ધિ બહુ કામ નહોતી કરતી તે પણ વિદ્વાન બની ગયો, પંડિત થઈ ગયો, પરમ શાંતિ પ્રાપ્ત કરી ગયો. જેની કૃપાના લેશથી મતિમંદ તુલસી દાસયે પામ્યો પરમ વિશ્રામ, પામ્યો પરમ વિશ્રામ. વિશ્રામ જ નથી પામ્યો તુલસીદાસ, પણ પરમ વિશ્રામ પામ્યો છે, પરમ શાંતિ પ્રશાંતિ પામ્યો જેની કૃપાથી. તમે પણ તેની કૃપા પામી શકો. તુલસીદાસજી પોતાની વાત કરે છે. તુલસીદાસ ઘણાને એમ લાગે કે પોતાની વાત શું કામ કરતા હશે, પણ પોતાની વાત જયારે માણસ કરે છે અને જો તે તટસ્થ રીતે કરે છે, પોતાના વખાણ કરવાની ભાવનાથી નથી કરતો, તટસ્થ રીતે, જેમ ગાંધીજીએ પોતાની આત્મકથા લખી સત્યના પ્રયોગો, તો પોતાની જાતની પ્રશંસા કરવા લખી નથી. એમને એમ થયું કે હું કેવું જીવન જીવ્યો, બીજાને પણ પ્રેરણા કદાચ મળે તો પોતાના જીવનના એક દર્પણને અંદર જોતા હોય તેવી રીતે ગાંધીજીએ સત્યના પ્રયોગોની આત્મકથા લખી અને ઘણાને પ્રેરણા મળી. એને બદલે ગાંધીજી જો સત્યવાદી હરિશ્ચંદ્રની વાર્તા લખત તો માણસોને પ્રેરણા તો મળત, પણ માણસો પૂછત કે તો હરિશ્ચંદ્રનો જમાનો ને, એ તો સત્ય તમે વળગી રહ્યા અને વળગી રહ્યા કે શું આપણને શી ખબર, પણ તમારું શું, તમે તો અમારા જમાનામાં જ તમે આ સત્યને વળગી રહ્યા હતા, અને જો વળગી રહ્યા હો તો તમે શું અનુભવો કર્યા, એ અમને પ્રેરણા આપે, કારણ કે અમે તમારા જમાનામાં જીવીએ છીએ. તો ગાંધીજીએ સત્યના પ્રયોગો લખ્યા તો તેમના જમાનાની પ્રજાને અને ભવિષ્યની પેઢીઓને પણ પ્રેરણા આપનારા પુરવાર થયા કે ગાંધીજી ખોટું ન બોલે, અસત્ય ભાષણ કદી ન કરે, સત્યના પરમ પક્ષપાતી. એટલા માટે એમની જે વાતો છે તે આપણને ન સમજાય તો પણ સાચી હોવી જોઈએ. તો આપણને કોઈ પૂછે કે તમને પ્રભુના દર્શન થયા, તો આપણે એમ કહીએ કે ભાઈ ધ્રુવને થયેલા, પ્રહલાદજીને થયેલા, આપણે એમ કહીએ મીરાબાઈને થયેલા. તો માણસને કઈ બહુ સંતોષ વળતો નથી. પશ્ચિમના માણસો સાચી વાત જાણવા માંગે છે, સીધી વાત પૂછે છે કે તમે આ શાસ્ત્રની વાત કરો છો પણ તમને પ્રભુ દર્શન થયેલા જેની તમે આ વાત કરો છો એની? આપણે કહેવું પડે છે થયા હોય તો, કે થયા નથી થયા તો કહેવું પડે, હજુ થયા નથી કોશિશ કરીએ છીએ. તો તેમને તે ઉત્તરો ગમે છે, પણ આપણે જેમ કહીએ કે રામકૃષ્ણ દેવને થયેલા, ચૈતન્ય મહાપ્રભુને થયેલા, તરત એ પૂછે છે તમારું શું, વોટ અબાઉટ યુ, તમારી માટે શું, તમને આનું કઈ થયું કે? અને આપણે જેમ કહીએ કે હા અમને દર્શન થયા છે, વી હેવ રિયલાઇઝ ગોડ, તો કે હા એમ, તો કે અમે પણ તો પછી કરી શકીએ, કારણ કે તમે અમારા જમાનામાં જીવો અને તમે કહો છો કે ઈશ્વર દર્શન થયા તો અમે પણ આ જમાનામાં છીએ, અમને શા માટે ના થઈ શકે? તો પછી એ લોકો પૂછે છે કે તમે જે માર્ગનો આધાર લઈને ઈશ્વર દર્શન કર્યા હોય તે માર્ગ અમને બતાવી શકો? અમે કે જરૂર, એમાં શું મોટી વાત, આ તો રોયલ હાઈવે છે, નેશનલ હાઈવે નહીં, સમસ્ત વિશ્વને માટે ઉગાડો પરમાત્માનો માર્ગ છે, તમે માર્ગે ચાલો તો તમને પણ થઈ શકે. તો એનાથી એક પ્રકારનો વિશ્વાસ વધે છે. તુલસીદાસજી જો રામચરિત માનસમાં લખતા હોય કે વાલ્મીકીએ શરણ લીધું એટલે વિશ્રામ પામ્યા, શાંતિ પામ્યા, ભરદ્વાજ ઋષિએ શરણ લીધું એટલે શાંતિ પામ્યા, વિશ્રામ પામ્યા, વિભીષણે શરણ લીધું એટલે શાંતિ પામ્યા, વિશ્રામ પામ્યા, હનુમાને શરણ લીધું એટલે વિશ્રાંતિ પામ્યા, શાંતિ સાંપડી એમને. તો કેટલીક વાર માણસ પૂછત કે તમે બધાને શાંતિ સાંપડી વાત સાચી, પણ તમારું પોતાનું શું, તમને શાંતિ સાંપડેલી કે? એટલે પૂછવું ન પડે. એટલે તુલસીદાસજી પોતે જ આત્મનિવેદન કરે છે, આપણે એક ભક્તિ છે, પોતાની જાતની રજૂઆત કરે, અભિવ્યક્તિ, કે આ બધાને તો થયેલું પણ કલિકાળ ઘોળ કલિકાળમાં હું જે મતિમંદ હતો મેં પણ શરણ લીધું શ્રીરામનું, તો શરણ લેવાથી મને પણ વિશ્રાંતિ મળી છે, મને પણ શાંતિ સાંપડી છે, મને પણ રામની કૃપાનો લાભ મળ્યો છે, એટલા માટે તમે પણ શરણ લો તો ત્યાં વાત પછી પૂરી થઈ જાય છે, કોઈ પ્રશ્ન પછી પૂછવાનો રહેતો નથી. એટલે આપણા સંતોએ કેટલી વાર એમને કહેવું ન હોય તો પણ આવી વાતો કરી છે, કહેવાઈ ગયું છે. મીરાબાઈની એક જ લીટી એના ગીતની હજારો કૃષ્ણ ભક્તોને આજે પણ પ્રેરણા આપે છે. એ પંક્તિ જો મીરાબાઈએ લખી ન હોત તો કદાચ એટલી બધી પ્રેરણા ન મળત કૃષ્ણ ભક્તો. મીરાબાઈએ કૃષ્ણ પ્રેમના પદો તો ઘણા રચ્યા, પણ એક પદ જે એણે રચ્યું એમાં જે છેલ્લી લીટી લખી, તે લીટી એટલી બધી સરસ લખી દીધી, એનાથી લખાઈ ગઈ, ભગવાને લખાવી, કારણ કે એનાથી અનેક જીવોનું કલ્યાણ થવાનું હતું. ને મીરાબાઈએ લખ્યું, આધી રાત પ્રભુ દર્શન દીનો જમુના જી કે તીરા મને ચાકર રાખો જી, ગીરીધારી લાલા મને ચાકર રાખો જી. મીરાએ લખ્યું, અડધી રાતનો સમય હતો, મધ્યરાત્રિનો સમય હતો, ત્યારે મને શ્રી કૃષ્ણે જમુનાના તટ પ્રદેશ પર દર્શન દીનો દર્શન આપ્યું. કેટલી મોટી વાત લખી. વિવેકાનંદે રામકૃષ્ણ દેવે કહ્યું, વિવેકાનંદે પૂછ્યું, તમે ઈશ્વરના દર્શન કર્યા? જે ઈશ્વર વિશે તમે બોલો છો તેના દર્શન તમે કર્યા કે કેવલ વાતચીત જ કરો છો? વિવેકાનંદે રામકૃષ્ણ દેવે તરત કહ્યું કે મેં ઈશ્વરને જોયો છે. એટલું જ નહીં, ઈશ્વરને જોવાનો રસ્તો તને બતાવી શકું એમ છું. કે મોટી વાત. તો વિવેકાનંદમાં વિશ્વાસ થઈ ગયો કે એક માણસ એમ કહે છે કે મેં ઈશ્વરને જોયો છે. મેં તો માણસ કહી શકતો નથી જોયા સિવાય. જે માણસ એમ કહે છે કે મેં અમદાવાદને જોયું છે, એ અમદાવાદ કેવી રીતે પહોંચવું તેનો રસ્તો બતાવી શકે આપણને, એને પોતે જોયું છે તો અમદાવાદની ખૂબીઓ પોતાના અનુભવના આધાર પર કહી શકે. એવી રીતે તુલસીદાસજી મહારાજ પણ પોતાના પદમાં લખે છે કે હું મતિમંદ હતો પણ શ્રીરામનું શરણ મેં લીધું, શ્રીરામનું શરણ લેવાથી મારો ઉદ્ધાર થઈ ગયો, મને વિશ્રાંતિની પ્રાપ્તિ થઈ છે, વિશ્રામ મળ્યો. કૃપાના લેશ માત્રથી આ થયું. જેને વધારે કૃપા મળતી હશે એનું તો શું થતું હશે? તુલસીદાસ સૂચવવા માંગે, જેની કૃપાના લેશથી મતિમંદ તુલસીદાસે પામ્યો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુના અન્યતે, રામ સમાન પ્રભુના અન્યતે, મને વિશ્રામ મળ્યો. તો તુલસીદાસજી એક પ્રશ્ન ઉભો કરે છે માનવના જીવનનો, કે માનવ વિશ્રામને ચાહે છે, શાંતિને ચાહે છે, એ શાંતિને વિશ્રામ કેવી રીતે મળે? તુલસીદાસજી પોતાનું જ ઉદાહરણ આપે છે કે મને વિશ્રાંતિ મળી છે, મને શાંતિ મળી છે, અને તમને પણ મળે. શ્રીરામનું જો તમે શરણ લો તો તમને મળે. અને તેની સાથે સાથે તુલસીદાસજી રામચરિત માનસની અંદર જેને જેને વિશ્રાંતિની પ્રાપ્તિ થઈ છે તેનું વિવરણ કરે. પાર્વતીને વિશ્રાંતિની પ્રાપ્તિ રામકથાના શ્રવણથી થઈ. પાર્વતીના શ્રીમુખમાં પણ તુલસીદાસજી મહારાજ બોલાવે છે, શબ્દો મૂકે છે કે મારું જીવન પણ ધન્ય બની ગયું છે, કૃતકૃત્ય થઈ ગયું છે. મેં શ્રી રામના ગુણોને સાંભળ્યા, એનાથી સર્વ પ્રકારના મારા ક્લેશો દૂર થઈ ગયા છે, અને મારા જીવનમાં હવે કોઈ પણ પ્રકારની અશાંતિ નથી. તો વર્તમાન જગતની મોટામાં મોટી સમસ્યા, માનવની પાસે બધું હોય છતાં શાંતિ ન હોય. અને એવા માનવીઓ આપણે ઘણા જોઈએ. માનવની પાસે સત્તા હોય, સમૃદ્ધિ હોય, છતાં શાંતિ ન હોય. માનવની પાસે વિદ્યા હોય અને છતાં શાંતિ, એટલે સુધી કે માનવ તપ કરતો હોય અને છતાં શાંતિ. માનવે બધું છોડી પણ દીધું હોય શાંતિને માટે, ઘર છોડી દીધું હોય, ધન છોડી દીધું હોય, કુટુંબ છોડી દીધું હોય, લગ્ન જીવનનો ત્યાગ કર્યો હોય, અને તે છતાં શાંતિનો અનુભવ તે ના કરતો હોય, મોટી સમસ્યા છે માનવ જીવનની. આ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? અને તેનો પ્રત્યુત્તર આપણા બધા જ શાસ્ત્રકારો એક જ સરખો આપે છે કે તે પરમાત્માની શરણાગતિને સ્વીકારવાથી શાંતિ મળે. તમ દુર્દશમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ. આ પરમાત્મા જે ગૂઢમ અનુપ્રવિષ્ટમ, જે સર્વના હૃદયની અંદર વિરાજેલા છે અને ગુપ્ત રૂપે રહેલા છે, તે પરમાત્માને ભજવાથી, તે પરમાત્માને યાદ કરવાથી, તે પરમાત્માની સાથે સંબંધ બાંધવાથી શાંતિની પ્રાપ્તિ થાય, નહીં તો અશાંતિ. અત્યાર સુધી અંધકાર હતો જ, અહીંયા અંધારું દેખાતું હતું આપણને. આપણે વિચાર પણ કરતા હશું કે આ અંધારામાં ને અંધારામાં કેવી રીતે હવે ઉઠશું ને ચાલશું, કદાચ ભટકાઈ પડીએ કોઈની સાથે, વિચાર કરતા હતા. પણ જુઓ ને, થોડા વખતમાં જ પ્રકાશ થઈ ગયો, લાઈટ થઈ ગઈ, પ્રકાશ. તો અંધકાર જતો રહ્યો, પ્રકાશ થવા દે. આ પ્રકાશ થયો કારણ કે પ્રકાશને માટેના આયોજનો તૈયાર હતા, ફિટિંગ તૈયાર હતું, બલ્બ તૈયાર છે, અને ફિટિંગનું કનેક્શન પણ બરાબર ઇલેક્ટ્રિસિટીની લાઇન સાથે થયેલું છે. આપણા જીવનમાં પણ અંધકાર છે અશાંતિનો, જો આપણે શાંતિનો પ્રકાશ પાથરવો હોય તો આપણે પણ આપણા મનનું જે મીટર છે, આપણી ઇન્દ્રિયોના જે વાયર છે, તેની અંદરથી પરમાત્માની પરમ ચેતનાને વહેતી કરવી જોઈએ. મન દ્વારા સ્મરણ, મનન, નિદિધ્યાસન, ઇન્દ્રિયોને પણ પરમાત્મા પ્રત્યે અભિમુખ કરવી જોઈએ. આ બધું કરીએ આપણી શક્તિ પ્રમાણે, સૂઝબૂઝ પ્રમાણે, તો પછી એની અંદરથી પરમાત્માની શાંતિનો વિદ્યુત પ્રવાહ પ્રસાર પામે અને જે જીવન આજે અશાંતિમય લાગે છે તે જીવન શાંતિનું સુરીલું સંગીત છોડતું થઈ જાય, તે જીવન આપણને એક પ્રકારની પરિતૃપ્તિનો અનુભવ કરાવે. આ જ રામાયણ છે. રામાયણનો મુખ્ય સંદેશો આ જ છે કે હે જીવ, તું અત્યારે શ્રીરામનો પ્રવેશ જીવનમાં કરાવ, શ્રીરામ પ્રત્યે અભિમુખ બન, શ્રીરામ તારા જીવનની અંદર પ્રવેશે અને કામનાઓના ચક્રો ઓછા થાય તેને માટેની કોશિશ કર, તો શાંતિ તો તારો જન્મજાત સ્વભાવ છે. જેવી રીતે તિલક મહારાજે લખ્યું, ફ્રીડમ ઇઝ અવર બર્થ રાઇટ, આ સ્વતંત્રતા સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે. તો આ પરમ શાંતિ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, મુક્તિ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, પૂર્ણતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે પરમાત્માના પ્રતિનિધિ છીએ, પરમાત્મા સ્વરૂપ છીએ, પરંતુ આ વાતને આપણે ભૂલી ગયા છીએ અને એને લીધે અશાંતિમાં અટવાઈ ગયા છીએ. હવે આ જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે તેને આપણે કર્મ સિદ્ધ કરવો જોઈએ, એને માટે પુરુષાર્થ કરવો જોઈએ, ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ, તો પછી આપણે જીવનની અંદર પરમ શાંતિને અનુભવતા થઈશું, પરમ સુખની અંદર સ્નાન કરીશું અને સંપત્તિ હશે, સુખોપભોગના સાધનો હશે, સર્વ પ્રકારે આપણે સાંસારિક રીતે પ્રગતિ કરતા રહીશું, એની સાથે સાથે શાંતિને પણ અનુભવતા રહીશું, જીવનની તૃપ્તિનો પણ અનુભવ કરીશું. સર્વ પ્રકારે આપણા જીવનની અંદર આપણને આનંદ, આનંદની અનુભૂતિ સદાને માટે થશે. એ રીતે જોતા રામાયણ જેવા ગ્રંથોનું મહત્વ આજે પણ આપણને લાગે છે, કારણ કે એમાં જે સંદેશાઓ સંભળાવવામાં આવ્યા તે સંદેશાઓ સનાતન શાશ્વત સંદેશાઓ છે. અલ્પકાલીન નથી, સમકાલીન પણ નથી, સર્વકાલીન. સર્વકાલીન સાહિત્યની રચનાઓ જે થઈ તેની અંદર આ સાહિત્યને મુકાય તેવું આ સાહિત્ય છે, સુંદર સાહિત્ય છે. તેના પર આપણે વાર્તાલાપ કરીશું. નાના પુરાણ નિગમાગમ સંમતાદ. સંસ્કૃત ભાષા પ્રત્યે તુલસીદાસજીને અતિશય પ્રેમ, કારણ કે કાશીમાં રહીને નરહરાનંદજી સ્વામી પાસે એમણે સંસ્કૃતનું અધ્યયન નાની ઉંમરથી કર્યું અને પછી વાલ્મીકિ રામાયણની કથા ઠેર ઠેર કરતા, તુલસીકૃત રામાયણ તો 80 વર્ષ પછી લખ્યું, ત્યાં સુધી તો વાલ્મીકિ રામાયણ એમને પ્રિય હતું અને સંસ્કૃત ભાષા પર અતિશય પ્રેમ હોવાથી રામાયણની રચના એમણે કરી છે પ્રાકૃત ભાષામાં, તે જમાનાની અવધી ભાષા જેને કહેવાય. અયોધ્યા, કાશી, ચિત્રકૂટનો જે વિસ્તાર તુલસીદાસજી એટલા જ સ્થળોમાં રહ્યા. પહેલા એમણે યાત્રાઓ તો કૈલાસ માન સરોવર અને કન્યાકુમારી સુધીની કરી, પણ પછી રહ્યા પોતે એમનું જીવન કાર્ય પ્રત્યક્ષ સ્થૂળ રીતે એટલા જ પ્રદેશ પૂરતું સીમિત રહ્યું. તો તે દેશ જમાનાની, તે સ્થળની જે ભાષા હતી એ અવધી ભાષા, તેની અંદર તુલસીદાસજીએ રામાયણની રચના કરી. હિન્દી ભાષા નથી, અવધી ભાષા, એટલે લોકો સમજે તેવી ભાષા, લોકભાષા, જનતાની ભાષા. તેમાં કારણ કે સંસ્કૃત ભાષામાં બધા સમજી ન શકે, સંસ્કૃત ભાષાનો લોપ ધીરે ધીરે થતો જાય અત્યારે પણ લોપ થતો જ જાય છે. સંસ્કૃત ભાષા જાણનારા માણસો ઘટતા જાય, એન્જિનિયર વધતા જાય, આર્ટસ લેનારા ઓછા થતા જાય છે. કોલેજોમાં પણ અમને બોલાવે છે, કોલેજોમાં સંસ્કૃત વિભાગ તરફથી પ્રવચનો કરવા માટે અમે જઈએ છીએ, પૂછીએ છીએ કે તમારી કોલેજમાં એમએ સુધી સંસ્કૃત ભણનારા કેટલા, તો કે છે 70-80. આખી કોલેજમાં 70-80 નો આંકડો સંસ્કૃત લેનારો ભાઈઓ બહેનોનો એટલો પણ છે. આજે 10 વર્ષ પછી કદાચ આટલો પણ નહીં હોય, આટલોય નહીં હોય. તમારે ત્યાં એન્જિનિયરિંગ લેનારા કેટલા, તો કે ઘણા. સાયન્સ લેનારા કેટલા, ઘણા. મેથેમેટિક્સ લેનારા કેટલા, તો કે ઘણા ઘણાય નહીં, વીણા વીણાય નહીં. બધાનું ધ્યાન એન્જિનિયરિંગ તરફ આના તરફ છે, લેંગ્વેજીસ તરફ ઓછું છે, ઘણા ઓછા વિદ્યાર્થીઓનું ધ્યાન. ત્યારે પશ્ચિમમાં શું છે કે એન્જિનિયરિંગ ચાલે પણ સંસ્કૃત પણ ભણાવાય, સંસ્કૃત પણ માણસો વાંચે છે, શીખે છે. અને સંસ્કૃતમાં તો બધી ધર્મની સંસ્કૃતિ આખી પડેલી. એટલે તુલસીદાસજી કહે છે કે હું જે રામચરિત માણસની રચના કરું છું તે પણ સંસ્કૃતમાં નથી કરતો, પણ સંસ્કૃત પ્રત્યે એમને પ્રેમ હોવાથી આરંભમાં કેટલાક સંસ્કૃત શ્લોકો દરેક કાંડના આરંભમાં એમણે મૂક્યા. અને એમાં તુલસીદાસજી સ્પષ્ટ કરે છે આ શ્લોકમાં કે જુદી જુદી જાતના પુરાણ ગ્રંથો, વેદ ગ્રંથો, દર્શન શાસ્ત્રના જે ગ્રંથો છે એમાં જે કહેવામાં આવ્યું છે તે જ સનાતન સત્ય હું મારી લોકભાષામાં રજૂ કરું છું. નાના પુરાણ નિગમાગમ સંમતાની. એનો અર્થ એવો થયો કે તુલસીદાસજી જે જૂનું છે તેની અવહેલના કરવા માંગતા નથી, જૂનામાં જે સારું છે તેને સ્વીકારે અને વેદની લાઈન પર ચાલે છે. વેદ વિરોધી વાત કરતા નથી. એને લીધે એમનું રામચરિત માનસ આટલું બધું લોકપ્રિય શ્રીમદ ભાગવતની પેઠે થયેલું છે. એમાં જે વિશ્રામ જીવને મળે, એમને પણ વિશ્રામ તો નહોતો તુલસીદાસજીને, પછી જ વિશ્રાંતિની પ્રાપ્તિ થઈ એમના કયા પ્રમાણે અને કેવી રીતે વિશ્રાંતિની પ્રાપ્તિ થઈ તે પણ એમને સ્પષ્ટીકરણ કર્યું કે રામનું શરણ લેવાથી, રામકૃપાને અનુભવવાથી હું મતિમંદ હતો તો પણ વિશ્રાંતિ પામ્યો. તો તમે તો બધા મતિમંદ નહીં જ હો, તમે તો પંડિતો ને જ્ઞાની હશો જ, તો તમને વિશ્રાંતિની પ્રાપ્તિ શા માટે નહીં થાય જો તમે સાચા દિલથી શ્રીરામનું શરણ લેશો તો. આવો એક સૂચિતાર્થ તુલસીદાસજીના લેખનની અંદર આપણને પ્રાપ્ત થાય છે, સાંપડે છે. અને આજના જમાનાને માટે આ એક ઘણો મહત્વનો સંદેશો છે. કારણ કે અત્યારે આપણે ધર્મથી, નીતિમત્તાથી, સદાચારથી થોડાક દૂર જતા જઈએ, આઝાદી પછી વધારે દૂર જતા જઈએ. આપણે ત્યાં ધર્મનો દેખાવ થાય છે ઘણો, યજ્ઞો થાય, વરઘોડા નીકળે, પોથી માથા પર રાખીએ જઈએ, આ બધું ચાલે, વળી નારાઓ લગાવીએ, ધર્મ કી જયો, અધર્મ કા નાશો, પ્રાણીઓ મે સદભાવો. પણ જીવન તેવું ભાગ્ય જ બનતું હોય, વાણી વિલાસ વધારે, ડેમોન્સ્ટ્રેશન થાય, 40,000 આવ્યા હતા, 50,000 ભેગા થયા હતા, અરે લાખ, અરે ગણાય નહીં તેટલા, આમ બધું ચાલે. અને એમાં આપણને એમ પણ થાય કે ઓ કેટલા બધા માણસો. પણ જીવવાની જે વાત છે, જીવવાની વાત, રોજના જીવનમાં આ ધર્મને વળી લેવાની વાત, સત્યને વળી લેવાની વાત, સેવાને, નિર્ભયતાને, અનાચારને નહીં પણ સદાચારને ગૂંથી લેવાની વાત, તેમાં આપણે પાછા પડીએ છીએ. એટલે આપણે પાછા રહી ગયા છીએ. દેશ તો ઘણો સારો છે, સંપત્તિ ઘણી છે, પણ આપણે જે કરવાનું છે એ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા અલગ પ્રશ્ન છે, પણ નથી કરી શકતા કારણ કે આપણા જે મૂળિયાઓ છે તે સડેલા છે. એક વાત તો એ છે, મૂળિયા જો સડેલા હોય તો તેનું પાણી ડાળી પાખડા સુધી આવી શકે જ નહીં, પાંદડાઓ સુધી આ પહોંચી શકે નહીં. એટલે જે મૂળિયાઓ છે શાસકોના, તે કેન્દ્રના મૂળિયાઓ જ સડેલા, ભ્રષ્ટાચારી, છળ કપટ, સત્તાને ટકાવી રાખવાને માટે એ નકી પ્રકારના પ્રયત્નો કરવાના. હવે મૂળિયાઓના આ પ્રકારની અવસ્થા હોવાથી એના પાણી જનતા જનાર્દન સુધી પહોંચી શકતા નથી, પ્રેરણા મળતી નથી. આ વાત આખી ચાલે છે. એટલે મૂળિયાઓને પહેલા તો નિર્મળ કરવા જોઈએ. મૂળિયા જો નિર્મળ થાય તો પાણી એનું બધે જ પહોંચે. એ પાણી કીટાણુ રહિત હોય, વ્યાધિ રહિત હોય, મૂળિયાઓને નિર્મળ કરવા માટેના આ બધા પ્રયત્નો. એટલે ઉઠે માણસ પછી ઘરમાં જાય, ઉઠે પછી ઓફિસમાં જાય, ઉઠે પછી દુકાને જાય, ઉઠે પછી રસ્તે ચાલે, એ કેટલાક માણસોને મળે, ત્યારે એ કેવો રહે છે એ મહત્વની વાત છે. કથામાં બેસે છે ત્યારે કેવો રહે છે એટલું જ મહત્વનું નથી, ઉઠ્યા પછી એ કેવો રહે. કારણ કે કથામાં તો 8 દાડા બેસે, 9 દાડા બેસે, બાકીના દિવસ તો એ સમાજની વચ્ચે વસતો હોય છે. તો તે વખતે એ કેવો રહે છે? તે વખતે બદમાશી કરે છે, તે વખતે છળકપટ કરે છે, તે વખતે જૂઠાણું કરે છે, તે વખતે ભેળસેળ કરે છે વેપારી હોય તો, તે વખતે બીજાની સાથે દગો રમે છે, તે વખતે એનું જીવન નીતિમય રહે છે, રહે એને માટે પ્રવૃત્તિ કરે છે. જો આમ કરતો હોય તો તેને શાંતિ મળવાની, નહીં કરતો હોય તો તેને શાંતિ નહીં મળવાની, અને તે બીજાને પણ શાંતિ નહીં આપી શકવાની, તેની અસર બીજાના પર પણ સારી નહીં થવાની. ત્યારે બીજા દેશોમાં શું થાય છે, જ્યાં અમે જઈએ છીએ ત્યાં બધા જ માણસો કંઈ સારા જ હોય છે એવું નથી, પણ મોટે ભાગે માણસો ત્યાં સારા એટલે મનુષ્યતા વાળા દેખાય. મનુષ્ય ત્યાં ધર્મના દેખાવો બહુ જ ઓછા, બહુ જ ઓછા. સરઘસો નીકળે નહીં, કોઈ બૂમો પાડે નહીં, કશું જ નહીં. પણ માણસો જીવવામાં માને છે કે સારા માણસ તરીકે આપણે જીવવું જોઈએ, છળકપટ ન કરવું જોઈએ. બિઝનેસ કરતા હોય તે માને કે વસ્તુઓ સારી આપવી જોઈએ, દગો ન કરવો જોઈએ. વેપારી હોય તે પણ સમજે કે ભાવો આગા પાછા ન કરવા જોઈએ, વસ્તુ સારામાં સારી રાખવી જોઈએ. ભેળસેળ બિલકુલ ન ચાલે, દૂધ ચોખ્ખા જ મળે, કોઈ પાણી નાખે જ નહીં દૂધમાં, કશું જ નહીં. અને હું પરદેશથી જઈને હમણાં હિમાલય ગયેલો તો ત્યાં આગળ દૂધવાળા ભાઈ આવ્યા મસૂરીમાં, મને કે મહાત્માજી દૂધ મકવા ભાઈ લેવું તો છે, બાંધવું જ છે, આપશો? તો કે તમારે કેવું જોઈએ તે કહો. કેવું જોઈએ એટલે શું? દૂધ એટલે દૂધ, દૂધ કાંઈ રશિયા અમેરિકાનું થોડું આવવાનું, આપણા ભારતનું જ આવવાનું. ઉત્તર પ્રદેશમાં આપણે છીએ, અહીનું આવશે. તો કે ના, હું એવી વાત નથી કરતો મહાત્માજી, તમને સમજાય નહીં એટલે ચોખવટ કરી દઉં. મેં કહું કરી દો. તો કે અમારે ત્યાં 2 જાતના દૂધ. તો 2 જાતના કયા દૂધ? એક તો ગાયનું, ભેંસનું હોય, ત્રીજું કદાચ બકરીનું હોય. તો કે ના, તેવું નહીં, આ તો 2 જાતનું છે. મેં કહું પણ કયું? તો કે દૂધમાં પાણી એક દૂધ અને પાણીમાં દૂધ બીજું દૂધ, તમારે કયું જોઈએ તે કહો. હું તો વિચારમાં જ પડી ગયો, આ કઈ જાતનું દૂધ છે? પાણીમાં દૂધ અને દૂધમાં પાણી, ફોર્મ્યુલા એને બતાવી પોતાની, કારણ કે એ તો એક્સપર્ટ એમાં વર્ષોનો એનો અનુભવ. મેં કહું ભાઈ મારે તો 2માંથી એક ના જોઈએ, મારે તો સીધું જ આંચળમાંથી આવતું દૂધ. તો કે મુશ્કેલ છે યોગેશ્વરજી, હિન્દુસ્તાનમાં ના મળે. મેં કહું કેમ ના મળે? તો કે પોસાય નહીં અમારે. પણ મેં કહું પોસાય એવું કરીએ, ચાલો વધારે પૈસા લો. તો કે ના થાય. વધારે લો, 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, ઓછું આપો પણ સારું આપો. તો કે રામની કસમ કહું છું, ન થાય. હવે આમાં રામને વચ્ચે હું કામ લાવું. રામની કસમ ખાનારો માણસ વ્યવહાર રાવણ જેવો કરે, કેવી વાત છે? મને કે જો આ ગળામાં માળા પહેરી છે ને, મેં તો જોઈ લીધી ગળાની માળા, જોઈ. હું ભગત છું એટલે તમને મહાત્મા જાણીને સામેથી આવ્યો કે દૂધ તમે આપો તો આપો. પણ મેં કહું આવું દૂધ? તો કે મોટા મોટા મુનિઓ ને મંડલેશ્વરો લે છે. પણ મેં કહું મારે ના ચાલે ભાઈ, સારું આપવું હોય તો આવજો, પૈસા થોડા વધારે લેજો, નહીં તો દૂધ વગર ચાલશે. તારે પરદેશમાં શું છે કે ગાયોનું પોષણ થાય છે, પૂજન થાય છે, ગાયોની સેવા થાય છે, અને દૂધ ચોખ્ખું જ મળે. દૂધમાં કોઈ પાણી નાખવાનું સમજતું, ચોખ્ખું દૂધ, ખાંડ નાખ્યા સિવાય તમે પીઓ, મીઠું જ લાગે. તો બોલો, ધર્મ અહીંયા છે કે ધર્મ ત્યાં છે? ધર્મ ક્યાં છે? ધર્મ તો જીવનના વ્યવહારમાં નીતિમત્તા, માનવતા હોવી જોઈએ તો ધર્મ. આપણા દેશમાં પણ જો આવું આવે તો કથાઓની સાથે, પ્રવચનોની સાથે આવો આદર્શ માનવીય વ્યવહાર ભળી જાય તો દેશ કેટલો આગળ ચાલ્યો જાય. આ વસ્તુ આપણી ત્યાં થતી નથી, અને આપણે એમ માનીએ કે ભાઈ એ તો એવું જ ચાલે, જીવનમાં તો એવું જ ચાલે. જો ને ખોટું કરનારા બંગલાવાળા થઈ ગયા, તો એવો ને એવો રહ્યો, આવું જ ચાલે જીવનમાં. એ લોકો એમ માને છે કે આવું ન ચાલે, રાષ્ટ્રને આગળ લઈ જવો હોય તો સારું જીવન જીવવું જ જોઈએ. રાષ્ટ્રભાવ છે ત્યાં, આપણે ત્યાં રાષ્ટ્રભાવ લુપ્ત થઈ ગયો. આઝાદી પહેલા રાષ્ટ્રભાવ હતો, ઝંડા ઊંચા રહે અમારા, બધું આપણે ગાતા, મોટા મોટા ભોગ આપતા. હવે આઝાદી પછી રાષ્ટ્રભાવ ઘટતો જાય છે, માણસ પોતાનો જ વિચાર કરે છે, પડોશીનો ઓછો કરે, ગામનો ઓછો કરે, સમાજનો ઓછો કરે. ત્યાં માણસો દેશનો વિચાર કરે કે અમારા દેશનું ગૌરવ, અમારા દેશની ઇજ્જત સચવાવી જોઈએ, આ વિચાર કરે છે. તો અમારો વ્યવહાર પણ એવો હોવો જોઈએ કે જે દેશને કલંકિત ના કરે. આ ધર્મ છે, એટલે જે ધર્મના મૂલ્યો જીવનમાં ગોઠાઈ જાય તે ધર્મ માનવને પ્રાણવાન બનાવે અને સમાજને માટે પણ ઉપયોગી થાય છે. આવા ધર્મનું નિરૂપણ તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં કર્યું, ભગવાને ગીતામાં કર્યું, ભાગવતમાં પણ એવા ધર્મનું નિરૂપણ થયું. ગ્રંથોમાં નિરૂપણો તો થયા, આપણે વાંચીએ, વિચારીએ, ગાઈએ, બોલીએ, લખીએ, બધું કરીએ. હવે બાકી રહ્યું છે કેવળ જીવનમાં ઉતારવાનું. જેમ ભગીરથે ગંગોત્રીને થેટ નીચે આણી સ્વર્ગમાંથી, એમાં જે સ્વર્ગમાં રહેલા સિદ્ધાંતો, મગજમાં રહેલા સિદ્ધાંતો એમને ધમનીઓમાં, રક્તવાહિનીઓમાં અને રોજબરોજના જીવનમાં જો આપણે ઉતારીએ તો વિશ્રામ મળે, શાંતિ મળે, નહીં તો શાંતિ મળે નહીં. આવતીકાલે 6:30 વાગે
વંદન રઘુવર દશરથ નંદન,
વંદન રઘુવર દશરથ નંદન, વંદન
દશરથ નંદન
શોભા. Shara-tha-nan-da-na-wa-nda-na-ra
Nah.